ઓમ પરમ કૃપાળુ દેવ શ્રી મધરાજ ચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર આત્મસિદ્ધિનો આત્મયોગ એ સળંગ વિષય પર તારીખ 22-23-24 અને 29-30-31 ઓક્ટોબર તથા 1 નવેમ્બર 2010 રોજ મસ્કત ઓમાન ખાતે યોજાયેલ વિવિધ સૂત્રોની 7 પ્રવચનોની સ્વાધ્યાય શ્રેણી. સ્વાધ્યાયકાર પરમ પૂજ્ય શ્રી વસંતભાઈ ખોખાણી, રાજકોટ. પ્રવચન ક્રમાંક 1. આત્મસિદ્ધિનું અભિધેય શું?
હરબિંદુપ્રિયોક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અરહંતો મંગલમ નિત્યમ સિદ્ધા જગતિ મંગલમ મંગલમ સાધવ સર્વે જૈન ધર્મોસ્તુ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજેતરવાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ. આત્મસિદ્ધિકર્તાનમો રાજપ્રભુ ભગવન કૃપા કરે દર્શાવ્યો સકળે માર્ગ નિર્ગ્રમ.
વિશ્વમાં પરમ કૃપાળુ દેવની જે ઓળખાણ છે એ સમગ્ર જૈન શાસનમાં આત્મસિદ્ધિના કર્તા તરીકે શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી બધા જ એનો આદર કરે છે, ભાવપૂર્વક નમન કરે છે. અને એ આત્મસિદ્ધિ આજકાલ બધી જ જગ્યાએ ગમે તે પંથ સંપ્રદાય આમનાય હોય તો પણ માન્ય તરીકે ક્યાંય એનું રેફરન્સ થતું હોય તો આત્મસિદ્ધિ. એવો મતભેદ વિનાનો મોક્ષ માર્ગ એવું આ કાળની અંદર પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની રચના દ્વારા 142 ગાથાની રચના હોય છે. મહાપુરુષોના જીવનની અંદર કોઈ એવી ઘટનાઓ બને છે અને કોઈ એવો વળાંક આવે છે કે જે ઘટના સાથે સંબંધિત લોકોને તો લાભદાયી થાય જ છે, પણ સકળ ભવ્ય જીવોનું એની અંદર કલ્યાણ અને મંગલ થતું હોય છે. એવું જ બને છે સુરતમાં મુનિશ્રી લલુજી મહારાજનો ચાતુર્માસ હતો અને ચાતુર્માસની અંદર મુનિશ્રીને 10 મહિના થયા તાવ આવે અને સાથે સુરતની અંદર એક બીજા શ્રાવક લલુભાઈ એને પણ 10 મહિના થયા તાવ આવે, તાવ ઉતરે નહીં અને એમાં લલુભાઈનો દેહ છૂટી ગયો અને મુનિશ્રીને ધ્રાસકો પડ્યો કે આ પ્રકારની બીમારી મને પણ લાગુ પડી અને કદાચ દેહ છૂટી જાય અને હું સંકિત વિના જો મરી જાઉં તો આ મારું આખું જન્મ મરણ આ ફેરો બધો નિષ્ફળ જાય. ગમે તેમ કરીને આ દેહ છૂટે જ્ઞાન સહિત છૂટે. એમણે પ્રભુશ્રીએ પત્ર લખ્યો, કૃપાળુ દેવ મુંબઈ બિરાજમાન હતા, કે પ્રભુ આ દેહ છૂટી જશે પણ હું સંકિત વિના મરી જાઉં તો ભવાંતરમાં રજડી મરીશ. અનંતકાળના રજડપટ્ટી પછી માંડ આવો મનુષ્ય અવતાર મળ્યો છે અને કંઈક સમજવાની સ્થાન આવી છે અને આપનો યોગ થયો છે. હું સંકિત વિના જો દેહ છૂટી જાય તો પ્રભુ અમે રખડી મળીએ. અને પરમ કૃપાળુ દેવે કૃપા કરી અને તે વખતે એક 6 પદનો પત્ર મુનિશ્રીને મોકલ્યો. કે લો સંકેતના સર્વોચ્ચ સ્થાનક જે કહેવાય તે આ છે. વિચારવાના ઉપર એ પત્ર મુનિશ્રીને મળ્યો, એક ઘટના બની અને ઘટનાનો પ્રવાહ એવો થયો કે જગતને આત્માને ઓળખવા માટેની યુક્તિ મળી કે આત્મા શું છે. પરંતુ પત્રની ભાષા એ જરા ગદ્ય ભાષા હોવાને કારણે મુમુક્ષુને તો મળી પણ આવી બીજી ઘટના બની. પ્રભુશ્રી તો એ પત્રને વાંચે, મુનિઓ વાંચે, કેટલાય શ્રાવકોએ એની પ્રતિલિપિ કરી લીધી, પરંતુ સૌભાગભાઈ એ પણ એવા જ પરમ કૃપાળુ દેવના આશ્રિત અને ભવ્યાત્મા. એણે ઉંમર થઈ ગઈ, કૃપાળુ દેવ કરતા 44 વર્ષે મોટા ઉંમર થઈ અને મંદવાડ આવ્યો. હવે આખરી ઘડપણનો અવસ્થાનો મંદવાડ એટલે ખાટલાવશ થઈ ગયા. એમણે એક પત્ર લખ્યો કે 6 પદનો પત્ર પ્રભુ વાંચ્યું છું પણ યાદ નથી રહેતો. આવો મોટો કઠિન પત્ર અમને યાદ ન રહે, દાર્શનિક ભાષામાં અમે કાંઈ એટલું બધું ભણ્યા નથી કે અમારું એવું કંઈક ક્ષયોપ સમજાય, પણ તમે તો તમારી જીભે સરસ્વતી વસી છે, તો એક તમે અમને એવી કઈ રચના આત્માની ઓળખાણની અથવા એના સ્મરણની આપો અને એ દુહાના છંદમાં આપો. કેમ કે કાઠિયાવાડમાં દુહા સરળમાં સરળ એક કાવ્યનો છંદ છે કે દુહા બધા બોલી શકે અને એને સરસ રીતે સમજાઈ શકે. તો એણે વિનંતી કરી કે પ્રભુ આ દેહ બચે એમ નથી, ખાટલામાં પડ્યા છીએ, હવે કંઈ થઈ શકે એમ નથી, કોઈ પણ જાતની આરાધના અમારાથી, અને જો તમે કંઈ આવું આપો, અમને કવિ છો, સરસ્વતીની કૃપા છે, તો અમે એ ખાટલામાં પડ્યા પડ્યા પણ રટણ કર્યા કરીએ. લાંબા ગદ્ય શાસ્ત્ર હવે યાદ રહેતા નથી અને કોઈ વાંચીને સંભળાવે આંખે તો દેખાતું નથી, એમાં મજા ના આવે. જાતે જે કરીએ એની અંદર જે આત્માનો વિકાસ થાય, ઉપયોગની જે સન્મુખપણું થાય, એ ગમે તે પ્રકારનું સાંભળીએ વાંચીએ આ બધું કરીએ એમાં કંઈ મળે નહીં. બહુ સ્લો પ્રોસેસ છે, સ્વયં થવું જોઈએ. એ સ્વયંની અંદરની વાત મૂકી એટલે પરમ કૃપાળુ દેવ નડિયાદમાં બિરાજતા હતા. પત્ર મળ્યો અને નડિયાદની અંદર સાંજે કૃપાળુ દેવ હંમેશા ફરવા નીકળે, તો એ નડિયાદની અંદર સ્મશાન છે અને એની બાજુ તલાવડી હતી. એ તલાવડીના કિનારે ફરતા ફરતા સૌભાગનો પત્ર યાદ આવ્યો કે સૌભાગે માગણી મૂકી છે કે કંઈક એવો આત્માનો ઓળખાણનો માર્ગ આપો. એ ઘટના બને છે અને કૃપાળુ દેવની આ તો મહાપુરુષો અનંત કરુણાના સાગર હોય છે. તરત જ અંબાલાલને કહે છે, અંબાલાલ જાઓ ફાનસ લઈ આવો, અને સ્મશાન પાસેનું મંદિર ત્યાં કુંભનાથ મહાદેવ એની એક નાની ઓયડી આટલો ભાગ છે એવડી જ છે, એની અંદર એક ઢાળિયું પડ્યું હતું એમાં કૃપાળુ દેવ જીર્ણ શીર્ણ એવી ઓરડી જ્યાં અત્યારે તો એક ભવ્ય એવું આત્મસિદ્ધિનું સ્મારક આ આસોવાદ એકમના દિવસે પૂજ્ય બાપાજી દ્વારા એનું મંગલ ઉદઘાટન થઈ રહ્યું છે. તો એ ત્યાં બેઠા અને અંબાલાલ દીવી લઈને આવ્યા, ઉભા છે ફાનસ લઈને અને કાગળ લઈને એક પછી એક મેજ ઉપર લખાતું જાય છે એકી બેઠકે, અને લગભગ એકાદ દોઢ કલાકના સમયને ગાળાની અંદર 142 ગાથાની આત્મસિદ્ધિનો ધોધ પ્રવાહ, જેને આપણે કહીએ ને ઇન્ટ્યુશન થાય તો ધારા વહે, અને ધારાની અંદર 142 દોહરાની આત્મસિદ્ધિ શાસ્ત્ર કૃપાળુ દેવે એને શબ્દ શાસ્ત્ર મૂક્યો છે. ઘણી ઘણી રચનાઓ છે પણ એક જ રચના એવી છે કે જેમાં એ પુરુષે શબ્દ મૂક્યો છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. અને એને કહ્યું અંબાલાલને, લખી નાખો 1.5 કલાકમાં, આપણે કદાચ કોપી કરવી હોય તો નહીં થાય 1.5 કલાકમાં. અને એને કહ્યું કે આની 4 નકલ કરી અને એક તમે અંબાલાલભાઈ, એક પ્રભુશ્રીને મોકલી આપો, સૌભાગભાઈને મોકલી આપો, માણેકલાલભાઈ ઘેલાભાઈને મોકલી આપો, રવાના થઈ. એ આત્મસિદ્ધિ સૌભાગભાઈએ લખ્યું હજી તો કે મળ્યું છે, 100 દોહરા કંઠસ્થ કર્યા છે. કેમ કે એને તો એ જ હતું કે દોહરા કંઠસ્થ કરી, હવે કઈ અવસ્થામાં ખાટલામાં બેઠા બેઠા બીજી કોઈ આરાધના આપણાથી થાય એમ નથી, તો કે 100 દોહરા કંઠસ્થ કર્યા છે, અંદર આનંદના ઉભરા આવે છે. અને એક વાક્ય લખે છે કે 30-30 વર્ષના શાસ્ત્ર સ્વાધ્યાયમાં દેહને આત્મા જુદા છે એમ સાંભળ્યું હતું, વાંચ્યું હતું, બીજાને કીધું હતું, પણ ક્યારે અનુભવમાં આવ્યું નતું. પણ આત્મસિદ્ધિની ગાથાઓની આ અનુપ્રેક્ષા કરતા કરતા દેહ ને આત્મા પર્વત ને બે ફાટ જેવા જુદા છે એવું પ્રભુ અનુભવ ની પછી તો આપ કહો તે ખરું, જ્ઞાની પુરુષ ની હંમેશા નમ્રતા હોય છે, આવી અમારી સ્થિતિ છે એવું આત્મસિદ્ધિ અણમોલ શાસ્ત્ર આત્માના અનુભવનું, આત્માની અનુભૂતિનું, આત્માની સિદ્ધિનું એ શાસ્ત્ર, એના ઉપર આપણે સ્વાધ્યાય શ્રેણીની અંદર આમ તો 6 સ્વાધ્યાયની અંદર 142 ગાથા કોઈ રીતે ક્યાંય વાત દેશે એમ જ નથી. પણ આપણે એ નહીં, આપણી જે મર્યાદા છે, સમયની જે મર્યાદા છે, એ સમયની મર્યાદાને ખ્યાલમાં રાખીને એ આત્મસિદ્ધિ શાસ્ત્રમાંથી મુખ્ય એવા 6 મુદ્દાઓ તારવા છે અને એને લગતી ગાથાઓ એનું સંકલન કર્યું છે. અને એ સંકલન ઉપર આપણે વિચાર કરીએ તો એક એક વસ્તુ આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો સર્વપ્રથમ તો આત્મસિદ્ધિ એ આત્મયોગ છે. આ આપણા વિષય વિચારણાનું સૂત્ર જે આત્મસિદ્ધિનો આત્મયોગ શું છે, એનું સ્વરૂપ શું છે, આ આપણો મુખ્ય વિષય. એની અંદર 6 સ્વાધ્યાયના પેટા સ્વાધ્યાય, એમાં આજનો પ્રથમ સ્વાધ્યાય એનો વિષય રહેશે આપણો આત્મસિદ્ધિનું અભિધેય. શું અભિધેય? એટલે કોઈ પણ ગ્રંથ, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ લખાણ કરે જ્ઞાની પુરુષો ત્યારે સર્વપ્રથમ એની પ્રસ્તાવના આપણે વાંચીએ ત્યારે ખબર પડે કે એનો વિષય વસ્તુ શું છે, આ કયા તત્વ ઉપર, કયા પદાર્થ ઉપર, કઈ વસ્તુના વિવેચન માટે આ ગ્રંથની રચના અમે કરીએ છીએ. કારણ કે જો અભિધેય સમજાય તો ગ્રંથનો અર્થ સમજાય, જ્ઞાની પુરુષનો આશય સમજાય, એનો ઈરાદો સમજાય, એનો ભાવ સમજાય, નહીં તો શબ્દ જ સમજાય અને શબ્દને સમજવા આપણે ડિક્શનરીને પકડીએ. પણ જ્ઞાની પુરુષની વાતને સમજવા માટે શબ્દને ડિક્શનરી ન પકડાય, પણ આ થવું છે તો આ શબ્દનું અર્થઘટન શું થાય, આનો સંદર્ભ શું આવે? તો આત્મસિદ્ધિમાં શ્રીમદ રાજચંદ્રજી શું કહેવા માંગે છે? આ શાસ્ત્ર લખીને આ સેના માટે શાસ્ત્ર લખ્યું, એમને કહેવાનો હેતુ શું છે, એમનો અંતર આશય શું છે, એ પકડવો હોય તો આત્મસિદ્ધિ એમણે શા માટે લખી છે, કયા હેતુ એ લખી છે, તો આત્મસિદ્ધિને સમજવી આપણને બહુ સરળ પડે. અભિધેય કોઈ પણ ગ્રંથને સમજવો હોય, જેમ સમયસારને સમજવો હોય તો આત્માનું નિશ્ચયાત્મક સ્વરૂપ એટલે સમયસાર, બાકીની બાબતને એની સાથે જોડાય નહીં પછી. અને કોઈ એમ કે ના ના સમયસાર છે એટલે બધું જ છે, ભાઈ તું હજી સમજ્યો નથી, જ્ઞાનીનો આશય તને પકડાયો નથી. જ્ઞાની કોઈ દિવસ એકાંતે વાત કરે નહીં, પણ એક વાત સમજાવી હોય તો કે આની અંદર આ છે. જેમ હરિભદ્ર સૂરીનો યોગ દ્રષ્ટિ સમુચય વાંચવો હોય ગ્રંથ તો તમે કહો કે અહીંયા આમ કીધું છે ને અહીંયા એની સાથે ન કરાય, યોગ દ્રષ્ટિ ગ્રંથમાં તો યોગ શું છે જૈનનો એ જ તમને સમજાવવું છે, એ સિવાય કંઈ નહીં. જો યોગ સમજવો હોય તો યોગ દ્રષ્ટિ સમુચય વાંચો, નહીં તો નહીં. પ્રત્યેકે પ્રત્યેક ગ્રંથની અંદર પૂર્વાચાર્યો અથવા ભારતના જે આધ્યાત્મિક જ્ઞાની પુરુષો છે એ એટલી બધી જનજીવનને માર્ગદર્શન આપે કે હોચપોચ ન કરે, દરેક વસ્તુ દરેક જેમ ઘણા વક્તા હોય એને બધું કહી દેવું એક દિવસ, પછી એને શું કીધું એ એને ખબર ન હોય, સાંભળનારને તો અમથી એ ખબર પડે જ નહીં. બધી જ વસ્તુ નહીં કહેવાય, તમે એક જ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ, ફોકસ કરો. અને આ તત્વને સમજવા માટે હંમેશા ફોકસ, આપણે ત્યાં નૈવાદ છે. નહીં છે એ શું છે કે એક જ દ્રષ્ટિથી વસ્તુના પદાર્થના સ્વરૂપને સમજવા પ્રયત્ન કરો, પણ પદાર્થ સમજાય પછી એને સમગ્રતાથી ઘટાડવો. ત્યાદવાદ એ શૈલી છે સમગ્રતાની, અનેકાંત એ શૈલી છે સમગ્રતાની, અને નહીં છે એ શૈલી એક જ દ્રષ્ટિકોણની, કે તને એક દ્રષ્ટિકોણથી વાત સમજાવી હોય તો આ રીતે પકડાય કે ભાઈ સાકરમાં મીઠાશ છે, સાકરમાં મીઠાશ છે એટલે સફેદાઈ નથી, સાકરમાં મીઠાશ છે એટલે સાકર ખરબચડી નથી, પણ એ બધી માથાકૂટ અત્યારે મૂકી દે, તારે શું સમજવું છે? મારે સ્વાદ સમજાવવો, માટે મીઠાશ જ સમજાવીશું તને, એ સિવાય બાકીના બીજા ગુણ છે, બીજા ધર્મ છે એનો નકાર નથી. એમ નૈવાદથી શાસ્ત્ર વાંચનારા લોકો એકાંતને પકડી લે અને એકાંતને પકડીને બાકીનાનો નકાર શરૂ કરી દે. અરે પણ આને આ સમજાવવું છે એટલા પૂરતી જ વાત કરી છે, એમ આત્મસિદ્ધિ શાસ્ત્ર એનો અભિધેય. પહેલી ગાથા,
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન.
પાંચ જ ગાથાઓ આજે લઈશું આપણે, જેમાં આ વિષય વસ્તુ આત્મસિદ્ધિની, આત્મસિદ્ધિનો અભિધેય એટલે ગ્રંથનો વિષય વસ્તુ, એના ઉપર આ ગ્રંથની રચના, જે કંઈ કહેવામાં આવ્યું છે ત્યાં. તો અહીંયા પહેલી ગાથામાં કહ્યું છે આત્મસિદ્ધિનો અભિધેય છે સ્વરૂપની પ્રાપ્તિ અને સિદ્ધિનો માર્ગ. સ્વરૂપની પ્રાપ્તિ અને સિદ્ધિનો માર્ગ. પછી કે આમ કરવું કે ન કરવું, આટલા ખમાસણા દેવા કે ન દેવા, આ ઉપવાસ વ્રત કરવા કે નહીં, તમે શું માનો છો? આત્મસિદ્ધિના કઈ નથી એવી માથાકૂટ કરી. આત્માની ઓળખાણ વિના તું આત્માનું કલ્યાણ કેવી રીતે કરીશ? બહુ જો સમજીએ તો એક એક વસ્તુ બરોબર આપણને પકડાય કે સ્વરૂપની પ્રાપ્તિ. એટલે પહેલી જ ગાથામાં કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભાઈ. અત્યાર સુધીના અનંતના પરિભ્રમણમાં તારું અસ્તિત્વ અનાદિથી છે, છતાં મુશ્કેલી એ છે કે તું તારા સ્વરૂપને તે ઓળખું નથી અને એને સમજો નથી. તું સમજો નથી કે તું કોણ છો. આઈ એમ એન એન્ટિટી, પણ વેધર આઈ એમ એ બોડી એન્ટિટી ઓર સ્પિરિટ એન્ટિટી આઈ ડુ નોટ નો. તો જે દેખાય છે એને પકડી લીધું કે આઈ એમ એ બોડી એન્ટિટી, હું દેહ છું. શરૂઆત કરે કે તમે કોણ છો, તો ડોન્ટ યુ નો, મસ્કતમાં રહેશ કે ક્યાં રહેશ, મારા નામથી કોણ અજાયણું છે? ગમે ત્યારે અહીંયા તો કૂતરું દેખાતું નથી, ને તો કે સ્થિતિને કૂતરાને પૂછો તો કહી દે કે મારું ઘર ક્યાં. આપણી આઈડેન્ટિટીની શરૂઆત, ધેર ઇઝ અ ક્રાઇસિસ ઓફ આઈડેન્ટિટી. અનંત કાળના અનંત જન્મો લીધા, અનેક દેહ ધારણ કર્યા, અનેક ગતિમાં રખડ્યો, હજી સુધી પોતે કોણ છે એ ખબર નથી. પરમ કૃપાળુ દેવે તો 16 વર્ષની ઉંમરે મોક્ષ માળા લખી એની અંદર આખા તત્વ સિદ્ધાંતનો પાયો આપ્યો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. ભાઈ, અધ્યાત્મની પરમાર્થ માર્ગની યાત્રા કરવી તો 4 જ પ્રશ્ન વિચારવાના છે. હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું ખરું, મારું ખરું સ્વરૂપ શું છે, અને કોના સંબંધે વર્ણના છે તે રાખવા કે પોઈન્ટેડ થિંકિંગ જેને કહીએ. આત્મચિંતન કરવું છે, આત્મ સંબંધી ચિંતન કરવું છે, પદાર્થ સંબંધી ચિંતન કરવું છે, બીજી ઝંઝટમાં પડવું ને. પછી તો માર્ગ તો અનેક પ્રકારનો છે. તું માર્ગમાં ક્યાં ચાલ્યો અત્યારે, કયા કપડા પહેરવા, સફેદ પહેરવા કે ભગવા રંગના પહેરવા, અરે એને ક્યાં તું વળગસ. પેલા તું કોણ છો, હુ એમ આઈ, હું છું. તારે વિચાર કરવાનો તો પેલા કોણ છો અને આઈડેન્ટિટી નહીં મળે. તરત જ કહેશે કે ફલાણું કુળ, ફલાણો ગોત્ર, ફલાણો બાપ, ફલાણા દાદા, આ અમારું વતન ત્યાંથી આવે, બધી જવાબ ખોટાવવા. કારણ બીજો પ્રશ્ન આવશે, ક્યાંથી થયો, વાત ખોટી છે, ક્યાંય બેસતી નથી. જ્યાંથી થયો ત્યાર પેલા હતો કે નહીં, અને જ્યાંથી મરીશ ત્યાર પછી હઈશ કે નહીં. તો બધી પેલી આઈડેન્ટિટી જે આપણી છે, બાયોડેટા રિઝ્યુમ. નોકરી માટે ઠીક છે, મોકલવું હોય તો ફાર્મસી મોકલી, પણ બાકી કઈ બાયોડેટા કામ આવે એમ, આખી ખોટી. ક્યાંથી થયો, અને પછી જો એમાંય કદાચ ભ્રમ આવી ગયો હોય તો શું સ્વરૂપ છે મારું ખરું કીધું. જો એમાં સ્વરૂપ છે એટલે સ્વરૂપ છે, એમાં ખરું કહેવાનો શબ્દ શું? પણ આ તો શ્રીમદ રાજચંદ્ર એક શબ્દની જરૂર ન હોય તો એક અક્ષર પણ લખે ખરું. ગજબ કરી આણે, હવે હું માનું છું ખરું છે ખોટું છે કોને કહેવાય ખરું, કોના સંબંધે વડગણા. ખરું નો જવાબ આ વડગણા જો સમજાય તો, કે મારે આ મા બાપ, સ્વજન, પરિવાર, મિત્રો, કલત્રો અને આ બધો સંગ્રહ, પરિગ્રહ, સંયોગ, સંબંધો, એના જગતમાં હું જીવી રહ્યો છું, આ મારા ખરા સ્વરૂપ સાથે આનું કઈ રિલેશન કરું? મારું સ્વરૂપ શું છે અને આ વડગણાનું સ્વરૂપ શું છે? એ કેના સંબંધી છે? હું માનું છું એ સંબંધી છે, તો હું જાઉં પછી મારી સાથે આવશે, તો એકની વસ્તુ નહીં આવે. તો એનો મતલબ કે એને મારી સાથે, મારા સ્વરૂપ સાથે કઈ સંબંધ નથી. જો મારા સ્વરૂપ સાથે સંબંધ હોય તો મારી સંપત્તિ મારી સાથે આવે, મારા સ્વજનો મારી સાથે આવે, કશું જ કોઈ નથી બનવાનું. એટલે આ વડગણા છે, વડગણા છે એટલે વળગેલી છે, એ વડગણા છે. આ સમજાઈ જાય તો જવાબ આપ્યો કે તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવવા, એ ચર્ચા કરી જાણ્યા એની કઈ વાત નથી. પછી હું શું જાણું છું એને સંબંધ નથી, શું અનુભવી. અને એક વસ્તુ અનુભવી લીધા પછી ગોળ કેટલો મીઠો છે એની ચર્ચા બે કલાક સુધી કરવી, એના કરતા એક ગોળની કાંકરી ખાઈ લેવી, ખબર પડી જાય. અને એ કહેશે કે મારે કઈ ચર્ચામાં પડવું નથી, આ ગોળ મીઠો છે કે ખારો મને ખબર પડી જાય. એમ આત્મ તત્વ આ ચાર વિચાર ઉપર જો જીવ વિચાર કરે તો એને આ પોતાનું ખરું સ્વરૂપ જો સમજાઈ જાય તો તમામ અધ્યાત્મ જ્ઞાન છે એનું બધું રહસ્ય, એના જેટલા સિદ્ધાંતો, આ સિદ્ધાંત ને તે સિદ્ધાંત બધા આવી ગયા. તો તારા આત્માને ઓળખસ એમાં બધા સિદ્ધાંતો સમાઈ ગયા. કૃપાળુદેવે કહ્યું કે આ સમજો નથી ત્યાં સુધી. પરિણામ શું એવું, સાહેબ ભલે ને હું ન સમજો તો શું વાંધો છે, અમે અમારા સ્વરૂપને ન સમજીએ તો શું વાંધો, શું લૂંટાઈ જાય. તો કે પામ્યો અનંત કાળની યાત્રા પછી શું પામ્યો છું, તો કે દુઃખ. કેટલું? અનંત, જેનો કોઈ છેડો નથી. એને નજર સામે દેખાય છે દુઃખ, પૂર્વમાં પણ ભોગવું છે, અત્યારે પણ ભોગવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ ભોગવ. આને આ સંબંધ, આને આ વડગણા, આને આ સંયોગ અને આને આ જન્મ મરણ, માત્ર દેહ બદલાય, ગતિ બદલાય તો આ દુઃખ તો ભેગું ચાલ્યું જ આવશે. આ દુઃખ છે એ અનંત દુઃખ છે, આ દુઃખ છૂટશે જ નહીં. ક્યાં સુધી નહીં છૂટે? જ્યાં સુધી જન્મ જરા મૃત્યુથી મુક્તિ ન મળે ત્યાં સુધી દુઃખ ન છૂટે. જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખ ના હેતુ, કારણ તેના બે કયા, રાગ દ્વેષ અણ હેતુ. કૃપાળુ દેવે નાના નાના દોર આવ્યા વચનામૃતમાં એમાં આપ્યું કે જન્મ જરા ને મૃત્યુ આ તમામ દુઃખ નો સરવાળો કરવો હોય તો શેમાં આવી જાય? જન્મ જરા ને મૃત્યુમાં બધા દુઃખો સમાય જાય. જો જન્મ નથી તો દુઃખ ક્યાં ગોતવા જવું, વાત પૂરી થઈ. અને જન્મ છે તો દુઃખ નો અંત જ નથી. જન્મ છે એને જરા છે, વ્યાધિ છે, આધિ છે, ઉપાધિ છે, મૃત્યુ છે અને ફરી જન્મ છે. એક જન્મ છે એટલે બધી પરંપરા દુઃખની ચાલુ જ છે, દુઃખની સંતતિ ચાલુ છે, દુઃખની પરંપરા ચાલુ છે, આનો કોઈ બી અંત નથી. અને એ જન્મ જરા મૃત્યુ છે એ કોને છે? તારા દેહ સ્વરૂપને છે કે આત્મ સ્વરૂપ? દેહ સ્વરૂપ. તો હું દેહ છું કે આત્મા છું નક્કી કરવું પડશે. એમ શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, મારું ખરું સ્વરૂપ. તો ખરું સ્વરૂપ દેહ નથી, ખરું સ્વરૂપ શરીર. આ અનંત દુઃખની પરંપરા જો તોડવી હોય તો મારે મારા ખરા સ્વરૂપને, સાચા સ્વરૂપને ઓળખવું પડશે. અને આ સાચું સ્વરૂપ કોણ ઓળખાવે? સમજાવ્યું તે પદ નમુ, તે પદ. કયું પદ? સાચું સ્વરૂપ જે છે તે પદ, બીજું નહીં. મારે મારું પદ, દૈહિક પદ એ ઓળખવું નથી, શરીર પદ ઓળખવું નથી, ખરું પદ ઓળખવું છે. તો એ સદગુરુ ભગવાન સિવાય જેને ઓળખાવ્યું એ મારો ભગવાન, જેને હું મારું સ્વરૂપ કોણ છે મને મારું ભાન કરે. પરમ પુરુષ પ્રભુ સદ ગુરુ, પરમ જ્ઞાન સુખ ધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. ભૂલીએ આવ, એટલો બધો જોડાયેલો રહેવો જોઈએ કે એને જ પ્રણામ થાય છે કે જેને મને મારા સ્વરૂપનું ભાન કરાય. બાકી તો જગતમાં ઘડાય છે કોઈને પ્રણામની વાત નથી. જેણે આપ્યું ભાન નિજ, અમે એને જ પરમ પુરુષ કહીએ છીએ, એને જ સદગુરુ કહીએ છીએ, જેને અમને અમારા સ્વરૂપનું ઓળખાણ કરે અને અમારી ખોટી ઓળખાણમાંથી અમને ખરી ઓળખાણમાં પ્રવેશ કરાવી. સપદનો પત્ર મળ્યો મુનિશ્રીને. મુનિશ્રીએ જવાબ લખ્યો અંબાલાલને કે અદભુત પત્ર છે, હું તો જેમ જેમ વિચારણા કરું છું આ પુરુષે તમને ક્યાં લઈ ગયા, અમને ક્યાંય રહેવા ન દીધા, કે ન રાખ્યા તપામાં, ન રાખ્યા ઢુંઢિયામાં, ન પેસવા દીધા દિગંબરમાં, ક્યાંય નહીં, આત્મામાં ઉભા રાખી દીધા. શ્રીમદ રાજચંદ્રજી સર્વ વીરતીધારી મુનિ છે, હો જાણતા નથી એવું ને, એને ઓઘા મુપત્તિ અને વિતરાગના સાધુ તરીકે સંયમ જીવન વિતાવે છે. એ પણ કે છે કે અમને આજ સુધી આ ભાન નતું, અમે ગચ મત સંઘ સંગાડા પંથ ઉપપંથ એમાંથી જ નવરા નથી થયા કોઈ દિવસ. આત્મા શું છે? વિતરાગના માર્ગની અંદર આત્મામાં ઉભા રાખી દીધા. અને જે આત્મામાં સ્થિત નથી એ સાધુ કોનો? એને સાધવું છે શું? એની સાધનાનું લક્ષ્ય શું? એને આત્માની અંદર તો સ્થિતિ છે ને. તો સંસારના કોઈ પણ ભાવમાં સ્થિતિ એ સાધુપણાનું કે શ્રાવકપણાનું લક્ષણ નથી, કે મુમુક્ષુપણા. તો કે છે કે એ પોતાના આત્માને જાણવો જોઈએ. કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું, 387 પત્રમાં, કે જીવને સ્વ સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. વાત સાદી સીધી આવશે, ક્યાંય કોઈ ગ્રંથની દાર્શનિક ભાષામાં માથું ફોડવું પડે એવી વાત શ્રીમદના વચનામૃતમાં નથી. સીધી વાત, સ્વ સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. બસ હવે તારે જેટલી દલીલ કરવી એટલે કરજે, જેટલા તર્ક લડાવવા એટલા લડાવજે, કે હું આ જાણી લઉં તેની જેમ, આ જાણી લઉં આટલા ગ્રંથ મહાવીર તીર્થંકર કેટલા, એના પેલા કેટલા થયા, એમનું લાંચન શું, એની માનું નામ શું, બાપનું નામ શું. પછી સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. પુરુષ લખે છે બધેથી પાછા વાળી દે તમને, કે ઉભરે આત્મકલ્યાણ કરવું છે, સમય ઓછો છે, પુરુષાર્થ મંદ છે, પૂર્વ કર્મનું જોર છે, કાળ વિપરીત છે, કેવડીઓનો વિરહ છે, એ પ્રસંગની અંદર તને આ ભાવ જાગ્યો છે કે આત્મકલ્યાણ કરવું છે, તો પછી બાકીની બધી પ્રવૃત્તિને શું કરવું પડશે? ફોકસ કરવું પડશે. જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. અને 143માં પછી લખ્યું કે તને ગમે તો આજે કાલે, ન ગમે તો લાખ વર્ષે, પછી લખ્યું તેથી પણ અનંત કાળે, પણ આ જાણે જ છૂટકો છે. ત્યાં સુધી તું છૂટો થઈ શકે છે, જે રોલ ભજવો એ ભજવજે. ગજબ, સ્વ સ્વરૂપને જાણ્યા સિવાય છૂટકો નથી. અને એ પોતાનું સત સ્વરૂપ, જીવને સત સ્વરૂપનો વિયોગ છે અને તેથી એને દુઃખની પ્રાપ્તિ હોય. 200 વચનામૃતમાં તો સત સ્વરૂપ જાણવું છે. આ ન જાણતો હોય ને બાકીનું બધું જાણ્યું હોય તો શ્રીમદ રાજચંદ્રજી એક પદ લખ્યું છે, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં. નવ પૂર્વ ભણ્યો હોય, કેટલા? એક પૂર્વ એટલે આપણી કલ્પનામાં હરહરી જઈ, એક હાથી મદમસ્ત, એની વજન જેટલી સાય થી જેટલું ગ્રંથ રચના થાય, શાસ્ત્ર રચના, એ જે ગ્રંથ રાશિ છે એક પૂર્વ. બે પૂર્વ એટલે બે હાથી, પણ ત્રણ પૂર્વ એટલે અહીંયા હાથીમાં બે ને બે ચાર કરવાના, ત્રણ નહીં ગણવાના. અને પછી ચોથા પૂર્વમાં 16 ચોકે ચોકે 16 ભૂમિતિનો રેશિયો લાગુ પડી જાય, એન્જિનિયરને ખબર પડશે. એ નવ ની અંદર કેટલા થાય? કોમ્પ્યુટર લેવું. એટલી ગ્રંથ રાશિ, એટલા શાસ્ત્રો, એટલા જ્ઞાનના ગ્રંથો વાંચ્યા હોય પણ જો જીવને ન જાણ્યો હોય તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ. આગમને સાક્ષી અમે તમને કહીએ છીએ કે તમે અજ્ઞાની. જો જીવને નથી જાણ્યો તો જીવ જ્ઞાની ને અજ્ઞાનીમાં ફરક શું? જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે તે જ્ઞાની, અને જે પોતાના સ્વરૂપથી અજાણ છે તે અજ્ઞાની. પણ સાહેબ, અમારે તો અહીંયા ભલભલા જ્ઞાનને અમે નોબેલ પ્રાઇઝ આપ્યા છે, કોઈને ઇકોનોમિક્સમાં, કોઈને સાયન્સમાં, કોઈને સ્પેસમાં, એ બધા નોબેલ પ્રાઇઝ વાળા આવે ને આપણે પૂછીએ એ જ્ઞાની કે અજ્ઞાની? આપણે આત્મકલ્યાણ કરવું છે, જ્ઞાનીનું શરણ લેવું. તો આ 2010 ની અંદર નોબેલ પ્રાઇઝ કોને મળ્યું એનું લિસ્ટ મંગાવવાનું, એનું એડ્રેસ મંગાવવાનું, પછી એના શરણે જવાનું કે તું મારું કલ્યાણ કર. એનાથી ચડિયાતું જ્ઞાન કોઈની પાસે નથી, નક્કી છે. પણ છતાંય અજ્ઞાની કે જ્ઞાની શું કામ? એ જીવ નથી જાણે. એ પદાર્થ વિજ્ઞાન બધું જાણે છે, ઇકોનોમિક્સ જાણે છે, ભાષાનું ઘણું જાણે છે, બધામાં ઇઝ ચેમ્પિયન ઇન ઇઝ ફિલ્ડ, માસ્ટર માઇન્ડ. પણ જીવ નથી જાણે. આ પુરુષ છે જો જીવને જાણ્યો નહીં તો સર્વ જીવને જાણવો એટલે જીવના બધા પાસાથી એનું જે સ્વરૂપ છે ભગવાને કહ્યું છે એ રીતે જીવને જાણવો. ભગવાન કુંદકુંદાચાર્યજીએ એક સરસ શબ્દ મૂક્યો છે, ગાથા મૂકી છે, એ ગાથાને પરમ કૃપાળુ દેવે પણ 755 ના પત્રમાં ઉલ્લેખ કર્યો છે.